તારીખ 22/10/1992 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 34 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
સંસાર તો એવ ધાવતી પરમ કુરવે અમિતિ ઉચ્ચ કહે દુર્વારમ નનુ મોહિનામ્ય મહા અહંકાર રૂપમ તમા ગદભૂતાર્થ પરિગ્રહેણ વિલયમ યદિ એકવારમ વ્રજેત તત્કિં જ્ઞાન ઘનસ્ય બંધનમ મહો ભૂયો ભવેદ આત્મના. અર્થ છે, નનુ મોહિના અહમ કુર્વે ઇતિ તમઃ આ સંસારતઃ એવ ધાવતિ. કહો જીવ, મિથ્યાદૃષ્ટિ જીવોનો નાનાવરણાદિ કર્મનો કરતા જીવ છે એવો છે જે મિથ્યાત્વ રૂપ અંધકાર તે અનાદિકાળથી એક સંતાન રૂપ ચાલ્યો આવ્યો છે. શું કહે છે? મિથ્યાદૃષ્ટિ જીવો ભલે ભિન્ન ભિન્ન થયા પણ એ મિથ્યાદૃષ્ટિઓનો જે પરિણામ છે, અજ્ઞાનરૂપી અંધકાર છે, એ તો અનાદિથી ચાલ્યો આવ્યો છે કે જીવ પર પદાર્થોના કાર્યો કરે છે, જીવ કર્મને બાંધે છે. ધર્મના ક્ષેત્રમાં કર્મ બાંધવાની વાત છે અને જગતના કાર્યોમાં શરીર આદિ સંયોગોના કાર્યો કરવાની વાત છે. ત્યાં તો કોઈ કર્મને સમજતું નથી, પણ જીવ કર્મ કહો કે ન કર્મ કહો, એના કાર્યો આ જીવ કરે છે એવો અનાદિનો અંધકાર, જ્ઞાન અંધકાર ચાલ્યો જ આવ્યો છે. જીવો ભલે બદલાઈ ગયા, તેનો તે મિથ્યાદૃષ્ટિ જીવ જગતમાં એ મનુષ્ય પણ કે એની એ પર્યાય હોય નહીં. ભલે મનુષ્ય બદલતા રહે પણ એ બધા જીવોનો અભિપ્રાય એક છે કે હું જીવ હોવા છતાં શરીરનું કામ કરું છું, કર્મને બાંધું છું, કર્મને છોડું છું કે બીજા સંયોગોના કાર્ય હું કરું છું. અને જીવ શરીરનું કામ ન કરી શકે એ વાત તો સામાન્ય રીતે તો આમ સમાજમાં બેસે એવી જ નથી, એ વાત જ બેસે એવી નથી. કેમ કે આખો દિવસ શરીરની ક્રિયા સાથે તો જીવની ઈચ્છાને સંબંધ છે, અનેક કાર્યો પોતે કરતો કરી રહ્યો છે. એટલે જીવ જડનું પર પદાર્થનું કામ ન કરી શકે એ વાત તો કોઈ રીતે સંમત થાય એવી નથી સામાન્ય બુદ્ધિમાં. પણ આ જ મિથ્યાત્વનો અંધકાર છે. શરીર ને આત્મા બે પદાર્થ છે એમ માનવા તૈયાર. હું મનુષ્ય છું એટલે બે ભેગા થઈને એક અવસ્થા થઈ મારી, શરીરને જીવની થઈને એક અવસ્થા છે એવો હું શરીર વાળો છું. પછી શરીરનું વજન વધે તો મારું વજન વધ્યું, શરીરનું વજન ઘટે તો મારું વજન ઘટ્યું. શરીરમાં સાતા થઈ તો મને ઠીક છે, શરીરની અસાતા થઈ તો મને અઠીક છે. આ પરિસ્થિતિ એ મિથ્યાત્વ રૂપ અંધકાર, અજ્ઞાન રૂપ અંધકારની સ્થિતિ છે. જીવ જડ ન થાય, જડ જીવ ન થાય, તેથી એકબીજાના કાર્ય કરી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. છતાં એ વાત અનાદિ સંતાન રૂપ ચાલી આવી છે. સંતાન રૂપ એટલે પ્રવાહપણે કેવો છે મિથ્યાત્વ રૂપી અંધકાર, કે પરદ્રવ્ય સ્વરૂપ છે એ મિથ્યાત્વ રૂપી અંધકાર પણ કેવો છે, કે જીવનો સ્વભાવ નથી એ પણ વિભાવ છે એટલે પરદ્રવ્ય સ્વરૂપ છે અથવા પરભાવ સ્વરૂપ છે. વળી કેવો છે કે ઉચ્ચ કઈ હૈ દુર્વારમ, અતિશય દીઠ છે. દુર્વાર એટલે નિવારણ કરવું એ ઘણું કઠણ છે. આવા પરિણામ અનાદિથી જીવ કરતો હોવાથી એ પરિણામને મટાડવા એ ઘણા કઠણ છે. દીઠ છે એટલે બહુ દ્રઢ થઈ ગયેલા છે સંસ્કાર, અંધા સંસ્કાર, અજ્ઞાનના સંસ્કાર એકદમ દ્રઢ થઈ ગયેલા છે. વળી કેવો છે કે મહાઅહંકાર રૂપમ, મહાઅહંકાર છે. હું દેવ, હું મનુષ્ય, હું તિર્યન છું, હું નારક, ચારેય ગતિમાં. પહેલી વાત એ છે, પહેલી તો ગતિની વાત છે. પછી મનુષ્ય થઈને મનુષ્યના જેટલા જેટલા વિભાવ વિકાર છે મનુષ્ય ઉચિત કરે છે, પશુ છે તે પશુ ઉચિત કરે છે, એ વ્યક્તિ ચારેય ગતિમાં. પણ એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ તે જ છે સ્વરૂપ જેનો એવો છે. અહંકારનો અર્થ કર્યો જો, હું દેવ, હું મનુષ્ય, એવી કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ છે. એ આત્માની પર્યાય ન લીધી, શું કર્મજનિત પર્યાય છે એટલે કર્મની પર્યાય કીધી. દેવને લાયક કર્મનો ઉદય આવ્યો એટલે દેવ થયો, મનુષ્યનો ઉદય આવ્યો એટલે મનુષ્ય થયો, પણ છે એ કર્મજનિત પર્યાય. આત્માને પર્યાય થાય તો શુદ્ધ સિદ્ધપદ થાય. આત્મ પર્યાય કેવી થાય? સિદ્ધપદ છે એ આત્મ પર્યાય છે. બાકીની બધી પર્યાયો કર્મજનિત છે. શું કર્મજનિત એટલે શું? કે કર્મની જ પર્યાય છે એમ કીધું. આ કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ, કર્મની પર્યાય છે એટલે શું છે કે કર્મના ઉદય એવી અવસ્થા થઈ. શું મનુષ્યપણું? પહેલા જે પોતે કર્મ બાંધાતા એ ઉદયમાં આવતા મનુષ્યપણું થયું એને. એટલે કર્મની પર્યાય છે આમ તો, એ જ્ઞાય જીવના સ્વભાવની સ્વરૂપની પર્યાય ન થઈ એમ કહેવું છે. વિભાવ પર્યાય છે ને, મિથ્યાત્વને પણ કર્મની પર્યાય કીધી, મનુષ્યાદિને પણ કર્મની પર્યાય કીધી. મનુષ્યપણું એ કર્મ પ્રસંગ છે એમ કે છે. શું મનુષ્યપણું? શું છે? કર્મ પ્રસંગ છે. દેવપણું છે એ કર્મ પ્રસંગ છે એમ કે છે. એ કર્મના ઉદયનો પ્રસંગ છે. જીવની એમાં હાજરી છે, પણ જીવ શું ગણે છે કે મારું એવું સ્વરૂપ છે, હું જ એવો છું. કર્મ પ્રસંગ માનવાને બદલે હું એવો છું, હું ફલાણો ફલાણો છું, એમાં કર્મ પ્રસંગ માન્યતામાં તો ન રહ્યો. શું શ્રદ્ધા જ્ઞાન ને આચરણમાં કર્મ પ્રસંગ ન રહ્યો, એને એ જીવનો કર્યો. શું એવો મહા અહંકાર છે. લ્યો, અહંકાર કેમ કયો? કે જો પોતાનું એવું જ અસ્તિત્વ હોય અને એવું અહંપણું કરે તો એને અહંકાર ન કહેવાય. પણ જેવું અસ્તિત્વ નથી, જેવો સ્વરૂપે નથી, એવો પોતાને અહંપણે સ્વીકાર્યો તો એને અહંકાર કીધો. આપણે જેને અભિમાન કહીએ છીએ અહંકાર કહીએ છીએ. નથી કોઈ વધારે માન કરવાનું સેવતા હોય તો શું કહે છે, ભાઈ અહંકારી માણસ છે. એનો અર્થ શું કે અહંપણું અયથાર્થપણે કરે છે, યથાર્થપણે નથી કરતો પણ અયથાર્થપણે અહંપણું કરે છે, એને અહંકાર કર્યો એમ કહેવામાં આવે છે. જ્યાં જીવનું સ્વરૂપ અસ્તિત્વ ન હોય ત્યાં પોતાપણું કરવું તે બધું અહંકારમાં જાય છે. એટલે તો પર્યાય બુદ્ધિને મિથ્યા દ્રષ્ટિ કરીને અહંકાર કર્યો, અહંકારી ગણે છે ને. પછી પર્યાય બુદ્ધિથી માંડીને દેહાત્મ બુદ્ધિથી માંડીને બીજા સંયોગોમાં જેટલા જેટલા પણ અહંપણું કરે છે કે હું ગરીબ, હું પૈસાવાળો, હું રાજા, હું વિદ્વાન, હું મૂરખ, હું આવો, હું આવો, હું આવો, એ બધા એવી કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ તે જ છે સ્વરૂપ, જેનું એવો છે. યદિ તદ ભૂતાર્થ પરિગ્રહણ એકવારં વિલયં વ્રજેત. હવે જો કદી, તત એટલે એવો છે જે મિથ્યાત્મનો અંધકાર, તે શુદ્ધ સ્વરૂપ અનુભવ વડે, ભૂતાર્થ પરિગ્રહણનો અર્થ કર્યો, ભૂતાર્થ એટલે આત્માનો શુદ્ધ સ્વરૂપ, આત્માના શુદ્ધ સ્વરૂપને અંગીકાર કરીને એટલે અનુભવ કરીને, જો એકવાર એટલે અંતર્મુહૂર્ત માત્ર, કેટલું જગન્ય અંતર્મુહૂર્ત લીધું સમ્યક દર્શનને સ્વાનુભવનો, અંતર્મુહૂર્ત માત્ર વિનાશને પામે એ જે સતત ધારાવાહીપણે મિથ્યાત્વ વર્તી રહ્યું છે, એક અંતર્મુહૂર્ત માટે પણ જો એ નાશ થાય તો શું થાય? કે તો જીવને ફરીને એકત્વ બુદ્ધિ પછી ક્યારે થાય નહીં એમ કે છે. તાવડી તૂટી હવે એની તડંધાય નહીં એમ કે છે. શું તૂટ્યું? એ તૂટ્યું પછી એ પછી હંધાયું નથી. આના જેવું છે, એકવાર મિથ્યાત્વ મટ્યું અને અંતર્મુત માત્ર સ્વાનુભવ થયો એટલે ખબર પડી ગઈ કે હું કોણ છું, હું ખરેખર કોણ છું ને કેવો છું એની ખબર પડી ગઈ, મૂળ સ્વરૂપની ખબર પડી ગઈ આત્માને પોતાને. એટલે પછી એ મૂળ સ્વરૂપને છોડીને એ ક્યાંય કલ્પના કરતો નથી એમ કહેવું છે. દોરડીમાં સાપ માયનો હતો, ખબર પડી કે આ તો દોરડું છે. પછી ભય કરવો હોય તો થાય ખરો? હે, કેમ? કે જ્ઞાન પછી ભૂસાતું નથી. આ એવું છે, એકવાર અનુભવ થયો કે હું શુદ્ધ સિદ્ધ સમાન સદાપદ મેરો, હું તો પરમાત્મા પદ સ્વરૂપ છું, પછી ભૂલથી એ મનુષ્ય માને કે રાખવા માને કે બીજી કલ્પના કરે એ વાત રહેતી નથી. એક વખત એને દેખાઈ જવું જોઈએ સ્વરૂપ. ઘરમાં કોકને જોઈ જાય છુપાયેલો, પેલા આંખો ન દેખાય ને, કાંઈ નાંગળા બાંગળા દેખાય જાય, કાંઈ માથાની ચોટલી વાળ દેખાય જાય છુપાયેલો માણસ, તો પછી ઘરમાં કોઈ નથી એવી ભૂલ કરે ખરો? હવે ઘરમાં કોઈ નથી એમ ભૂલ કરે, આપણા સિવાય કોઈ નથી એમ ભૂલ થાય ખરી? અત્યારે આયા તો અતિન્દ્રિય અનુભવમાં સિદ્ધ પદ દેખાઈ જાય, કેવી રીતે ભૂલે? ભૂલવાનો પ્રશ્ન રહેતો નથી. ભૂલો તો વિભાવનો વિષય છે અને આ સ્વભાવ જ્ઞાનનો અને સ્વભાવ શ્રદ્ધાનો વિષય થાય છે. તો કે અનંત ગુણ વિષય કરે છે ત્યાં તો. એટલે એમ કહ્યું કે જો કદી એવો છે જે મિથ્યાત્મ અંધકાર તે શુદ્ધ સ્વરૂપ અનુભવ વડે અંતર્મૂર્ત માત્ર વિનાશને પામે શુદ્ધ સ્વરૂપના અનુભવ પૂર્વક, તો ભાવાર્થ એનો આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્મ અંધકાર અનંતકાળથી ચાલ્યો આવ્યો હશે, તથાપિ જો સમ્યક્ત્વ થાય તો મિથ્યાત્વ છૂટે, અને જો એકવાર છૂટે તો એ જીવ તે કારણથી આત્માને અર્થાંત જીવને ફરીને એકત્વ બુદ્ધિ શું થાય ખરી? પ્રશ્ન પૂછો છે. શું બંધન કેમ ભવે? શું ભૂય બંધનમ કેમ ભવે? એકત્વ બુદ્ધિને બંધન કીધું છે. બંધનનો અર્થ એકત્વ બુદ્ધિ કરી છે. પછી એને કર્મ બંધાય ખરા? એ બંધનમાં પડે ખરો? બંધ મોક્ષથી રહિત એવું મુક્ત સ્વરૂપ જોયું. કેવું? બંધ મોક્ષથી રહિત. બંધાણું તો મુક્ત થયું એમ નહીં, અનાદિ જેવું છે એવું. પછી બંધાય ખરો કે પછી એ બંધાય નહીં? ભૂય બંધનમ કેમ ભવે? પછી એને ફરીને બંધન કેવી રીતે થાય એમ કે છે કે કોઈ એને બંધન કરાવી શકે નહીં. ગમે તે પરિસ્થિતિમાં ભાવ ભાવાંતર થવા છતાં પણ જીવ પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરી શકતો નથી. જો બધું વિસ્મરણ થઈ જાય, અહીંયા પૂર્વભાવમાં આવ્યા, પૂર્વભાવમાં શું હતું ખબર છે? કાંઈ બધું વિસ્મરણ થઈ ગયું કે નહીં? એમ અહીંથી મિથ્યાત્વ સહિત જો દેહ છોડે તો અહીંયા શું હતું, કેવો હતો, ક્યાં હતો, કેવા સંયોગો વચ્ચે હતો, એ બધું વિસ્મરણ થઈ જાય. શું કે લગભગ તો મોટા ભાગે તો દેહાંત કાળે જ વિસ્મરણ થઈ જાય છે. બેશુદ્ધ અવસ્થામાં જ દે છોડે છે. પણ આત્મજ્ઞાન થયું હોય તો એને સિદ્ધ સમાન જે સ્વાનુભવ થયો છે એ ભાવાંતરમાં પણ એ વાતનું વિસ્મરણ થતું નથી. પરિણતિ ચાલુ રહી જાય છે, એની પરિણતિ ચાલુ રહી જાય છે. આત્મજ્ઞાન સહિત જ બીજે જન્મે એમાં આત્મા કેવો હતો એ વાત મેં પૂર્વભાવમાં અનુભવ કર્યો છે, માટે અત્યારે વચ્ચે મૃત્યુ આવી ગયું અને ખબર ન રહી, એવું જ્ઞાન થયા પછી બંધું નથી. એનું કારણ એ છે કે જાગૃતિમાં દેહ છૂટે છે. શું એનું કારણ શું છે? જે સામાન્ય માણસને સામાન્ય જીવને દેહ છૂટવાનું મૃત્યુ થાય છે એવી અવસ્થામાં જ્ઞાન દશામાં જ્ઞાનીને દેહ છૂટતો નથી. એટલે જ્ઞાનીને સમાધિ મરણ જે કહ્યું છે એનું કારણ આ છે. જાગ્રત અવસ્થામાં દેહ છૂટે છે, દેહ છૂટે છે એની એને ખબર છે. બીજે આવે છે એની પણ એને, બીજે જાય છે એની પણ એને ખબર છે. કેવો છે આત્મા? કેમ કે જ્ઞાન સ્વરૂપી અનુભવ છે ને. જ્ઞાનીને અનુભવમાં શું છે કે હું જ્ઞાન સ્વરૂપી છું, તો બીજે જ્યાં બીજો ભાવ થયો ત્યાં પણ જ્ઞાન સ્વરૂપી છું એ ભૂલવાનું કારણ નથી. કેમ કે જ્ઞાન મોજૂદ છે, એની પરિણતિ પણ મોજૂદ છે, સ્વરૂપ પણ મોજૂદ છે. એટલે એને પર ચીજ ભૂલાઈ જાય, પોતાનું સ્વરૂપ કેવી રીતે ભૂલાય? બીજી ચીજ હોય તો ભૂલાઈ જાય, પોતાનું સ્વરૂપ કોઈ ભૂલી શકે? કોઈ માણસ પોતાને ગોતવા નીકળ્યો છે ક્યારે? મારી ફલાણી ચીજ ખોવાઈ ગઈ તો એ ચીજને ગોતવા નીકળે. શું પણ કોઈ પોતાને ગોતવા નીકળ્યો ત્યારે કે હું ખોવાઈ ગયો છું, હું મને ગોતો છું, એ અસંભવિત છે. એ તો પાગલ થાય તો એમ પણ થાય, માણસને પાગલ પણ આવે તો એમ કે હું મને ગોતું છું. દ્રષ્ટાંત લીધો છે અનુભવ પ્રકાશમાં, ચાંપાનો દ્રષ્ટાંત લીધો છે, યાદ છે? ચાંપો મૂર્ખ હતો, બુદ્ધિ નહોતી, એટલે ગુજરાતના ઘર બહાર નીકળી ગયો. ગાનપણમાં બહાર ભટકવા નીકળી ગયો. પછી આવ્યો પોતાના ઘર પાસે ફરતો ફરતો, એને ખ્યાલ થયો કે આ ઘર તો ચાંપાનું છે, બરાબર કે મારું છે એમ નહીં, આ ઘર તો ચાંપાનું છે. એટલે બાર ઉભો રહીને હાથ પાડવા માંડ્યો, એ ચાંપાભાઈ છે ઘરમાં પોતે ને પોતે, ઠીક. હા, અજ્ઞાન અવસ્થામાં આ જીવ પોતાને એવી રીતે શોધે છે. શું ક્યારે હું મારું સ્વરૂપ ભૂલી ગયો છું, હવે મારું સ્વરૂપ મારે શોધવું છે, ક્યાં હશે, કેવું ઊંડે ઊંડે કઈ ગુફામાં હશે, કેવી રીતે મને મળે, કેવી રીતે પ્રાપ્તિ થાય, આમ એ પારમાર્થિક પાગલ પણ છે, ઓલું સાંસારિક પાગલ પણ છે. કેવો છે આત્મા? જ્ઞાન ઘનસ્ય જ્ઞાનનો સમૂહ છે, અનંત જ્ઞાનનો, અનંત અનંત બેહદ જ્ઞાન સ્વભાવ, એ સ્વરૂપ છે આત્મા. જ્ઞાન સ્વરૂપી આત્મા છે, એટલે બેહદ જ્ઞાન સ્વભાવ જેમાં ભરેલો છે એવો હું આત્મા છું. એનો ભાવાર્થ એમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા સંસારમાં પરિભ્રમણ થતો જેને આત્મજ્ઞાન થાય છે એના જન્મ મરણનો નાશ થઈ જાય છે. મરણનો નાશ થાય તો પછી જન્મવાનો પ્રશ્ન રહેતો નથી, જન્મે મરે. જોકે નિર્વાણ પદ પામે છે એને તો મરણ કહેવામાં આવતું નથી, એના જન્મને જન્મ કહેવાય છે, પણ એના દેહાંતને મરણ કહેવાતું નથી, એને નિર્વાણ પણ કહેવાય છે. આત્મજ્ઞાન થાય છે એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે એને સંસારમાં પરિભ્રમણ થતું નથી. પણ બે ચાર ભાવ હોય છે ને, તો કે અનંત ભાવમાં બે ચારને શું ગણવા આવે? અનંત ભાવમાં કોઈ જેનો રેશિયો પ્રોપોર્શન લાગે જ નહીં, આંકડો હોય તો એનો કોઈ પ્રતિશત લાગે, પણ જેનો આંકડો ન હોય એનો શું લાગે ટકાવારી? એને તો 0.00 કાંઈ એકય ન લાગે, એટલે બે ચાર હોય એને ગણવામાં આવતા નથી. આપણને તો ગુરુ કૃપાથી આ વિષય સમજવામાં સહેલો છે અને સમજવા મળ્યો પણ છે, મળ્યો ને સહેલો પણ થયો છે. પણ જગતમાં તો દુઃખ કેમ થાય છે અને સુખ કેમ થાય એ બહુ મોટી સમસ્યા છે. કેમ સુખ દુઃખ ઉપજતા હશે? કેમ કે ઘણાને તો બધી અનુકૂળતા હોવા છતાં સુખ નથી મળતું, એ પ્રત્યક્ષ વાત છે. જેને સાધનના અભાવે કલ્પનાથી દુઃખ છે કે મારે આમ નથી માટે હું દુઃખી છું, મને આમ નથી માટે હું દુઃખી છું, એ તો બધા દુઃખી છે જ. પણ જેને એવું કાંઈ નથી, કરોડો અબજોની દોલત છે, એ લોકો સુખી નથી, એને તો સમસ્યા થાય છે કે આમ આનું કારણ શું છે કે સુખ નથી મળતું, ત્યારે આ દુઃખ કેમ થાય છે અને સુખ કેમ થાય છે એનો નિવેડો છે. એટલું જ નહીં, સુખ દુઃખની સમસ્યા તો બહુ સહેલી છે આની અંદર, પણ જન્મ મરણનો નિવેડો છે, નહીંતર એનો તો અહીં તો અનિવાર્ય પ્રસંગ ગણાય છે. એ માણસને મરવું તો પડે જ, ભલે લાખ વાતે ન મરવું હોય તો પણ મરવું તો પડે જ, કે નહીં જૈન દર્શન એમ કહે છે કે તારે મરવું ન પડે એનો પણ ઉપાય છે. એની કિંમત કેટલી, એની કોઈ કિંમત થઈ શકે નહીં. આ શાસ્ત્રોને પૂજવામાં આવે છે એનું કારણ એ છે. કયા ગ્રંથોને પૂજવામાં આવે છે કે જેમાં જન્મ મરણનો નાશ થવાનો ઉપાય કહેલો છે એ ગ્રંથોને પૂજવામાં આવે છે. કેમ કે એને બીજી કઈ રીતે કિંમત કરવી, બીજી તો કોઈ કિંમત થાય એવું છે નહીં. બનાવું પત્ર કુંદન ના રત્નો ના અક્ષરો લખે તો પણ એનું કઈ મૂલ્યાંક એવું નથી. જગતમાં એની કિંમત છે કે સોનું ને હીરા રત્નો, પણ આમાં તો એની કિંમત આનાથી પણ થાય એવું નથી. તો કે એને નમસ્કાર કરીએ છીએ. શું કરીએ છીએ? એને નમસ્કાર કરીએ છીએ, એને વંદન કરીએ છીએ. અને એ સિદ્ધાંતો જાળવવા માટે અમે પ્રાણની પણ દરકાર કરીએ એવા નથી. કેમ કે અમારા પ્રાણથી પણ તે અધિક છે. આ સિદ્ધાંતનું એવું સંરક્ષણ થાય. સિદ્ધાંત તૂટતો હોય ત્યારે પ્રાણ અમે જોવા ન બેસાય. સામાન્ય બાબતમાં જે પાછા પડે છે તો બધા બહુ ડરપોક માણસો ગણાય છે. બાકી આ વિષય એવો છે, પ્રાણ કરતા પણ સિદ્ધાંતની કિંમત. કેમ કે એ આ શરીરના પ્રાણ છે, આ આત્માના પ્રાણ છે. શું બોલા? શરીરના પ્રાણ છે ને આ સિદ્ધાંત છે, એ આત્માના પ્રાણ છે, એવી વાત છે. પંચાવનમો કળશ થયો, છપ્પનમો આત્મભાવાન કરોતિ આત્મા પરભાવાન સદા પરહ આત્મા એવ હિ આત્મનો ભાવાહ પરસ્યતે. આત્મા આત્મભાવાન કરોતિ, આત્મા એટલે જીવદ્રવ્ય, જીવદ્રવ્ય એટલે આત્મા. પોતાના શુદ્ધ ચેતના રૂપ અથવા અશુદ્ધ ચેતના રૂપ રાગ દ્વેષ મોહ ભાવ તે રૂપે પરિણમે છે. આત્મા બહુ બહુ તો પોતાના ભાવને કરે, પછી એ ભાવ શુદ્ધ ચેતના રૂપ હોય કે એ ભાવ વિકારી અશુદ્ધ ચેતના રૂપ હોય, પણ એની મર્યાદા કાર્ય કરવાની પોતાના ભાવથી આગળ નથી. મર્યાદા ત્યાં પૂરી થાય છે. કાર્યની મર્યાદા પોતાના પરિણામ સુધીની છે, ભાવ સુધીની છે. ભાવથી આગળ આત્મા જે કંઈ કરવા જઈ શકતો નથી. પરોહ પરભાવાન સદા કરોતી, અને પૂજ્વળ દ્રવ્ય છે જે ઉદ્ગળ દ્રવ્ય ઉદ્ગળ દ્રવ્યના જ્ઞાનાવરણાદિ રૂપ પર્યાયને ત્રણે કાળે કરે છે. હી આત્મનઃ ભાવાઃ આત્મા એવ હિ, અને નિશ્ચયથી જીવના પરિણામ જીવ જ છે. હી આત્મનઃ ભાવાઃ આત્મા એવ, અને ચેતનના પરિણામ જીવના પરિણામ તે જીવ છે. એ કાંઈ જડ નથી, જડના પરિણામ તે જીવ નથી. પછી અધ્યાત્મમાં કહેવાય એ બીજી વાત છે, પણ જ્ઞાનમાં રાખીને વાત છે. શું રાગને જડ અને પૂતગળનો કહેવાય એ અધ્યાત્મ શૈલીમાં કહેવામાં, સમજીને કહેવામાં દોષ નથી. પણ ખબર છે કે આ જીવના વિકારી પરિણામનો નિષેધ કરવા માટે જોરથી કહેવાય છે. બાકી ખરેખર એને જડના માનવામાં આવતા કે જાણવામાં આવતા નથી. નિશ્ચયથી જીવના પરિણામ જીવ જ છે. ભાવાર્થ આમ છે કે ચેતન પરિણામને જીવ કરે છે, તે ચેતન પરિણામ પણ જીવ જ છે ને દ્રવ્યાંતર થયું. ભલે રાગ દ્વેષ મોહ રૂપે પરિણમો હોય જીવ, તો પણ એ કાંઈ જડ થઈ ગયો નથી, જડ થઈ જતો નથી, નિગુણમાં જાય છે, પણ જીવ તો જીવ જ રહે છે. જમીનના જીવો છે, વાયુકાયના જીવો, પાણીના જીવો, પછી આ નિગુદના આપણે એકેન્દ્રીય કંદમૂળના જીવો છે, વનસ્પતિના જીવો છે. તો લોકો જગતમાં સ્વીકારે નહીં કે જીવ છે એમ ન સ્વીકારે, એને જડ માને, તો પણ જીવ છે એ જીવ જ રહ્યો છે, જડ થયો. ત્યાંથી પણ કાળાંતરે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય મનુષ્ય થઈ શકે છે, થાય છે. એટલે તે દ્રવ્યાંતર થયું નથી. દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્ય રૂપે, જળ રૂપે કદી જીવ થતો નથી કે થયો નથી. પરસ્ય તે પરહ એવો. અને પૂદગળ દ્રવ્યના પરિણામ, પૂદગળ દ્રવ્ય છે એક ન્યાયે પરિણામને પણ વસ્તુ અપેક્ષાએ અને દ્રવ્ય અપેક્ષાએ અને દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે તો પરિણામ ઉપરથી દ્રવ્યનું ગ્રહણ કરાવે છે. એ દ્રવ્યનું એક અંગ હોવાથી ત્યાંથી દ્રવ્યનું ગ્રહણ થઈ શકે છે, એ કારણ છે. લક્ષણમાં લક્ષ્મણ એ ચર્ચા કરે છે કે લક્ષણ છે એ જ્ઞાનની પર્યાય છે, તો પણ તે દ્રવ્ય અપેક્ષાએ દ્રવ્ય છે, દ્રવ્ય અપેક્ષાએ જોતા તે દ્રવ્ય છે, એમ જવાબ આપ્યો છે. સામાન્ય વિશેષનો ભેદ સમજવા માટે અને વસ્તુનું વિજ્ઞાન અને બંધારણ સમજવા માટે ગમે તે વાત હોય, પછી ઉપાસના કરવા માટે શું વાત છે એ બી નવેસરથી સમજવી પડે. કેમ કે ઓલી વસ્તુ વ્યવસ્થા દ્રવ્યાનુયોગના આગમમાં જાય છે અને આ અધ્યાત્મમાં જાય છે, એમ આગમ અને અધ્યાત્મ પાછળ જુદા પડે છે, એમ થાય છે. જોકે કોઈ માણસ ત્યાં તર્ક કરે છે કે અધ્યાત્મ કાંઈ આગમને તોડીને કે આગમથી વિપરીત કાંઈ અધ્યાત્મ હોય, પણ એમ નથી. શું અધ્યાત્મની અંદર જીવ જે અવસ્થાએ ઊભો છે એ અવસ્થાથી ક્રમે કરીને એ કેવી રીતે વિશુદ્ધિને પ્રાપ્ત થાય એનું વિજ્ઞાન વિચારીને એ અધ્યાત્મ ની ગોઠવણી છે કે પ્રતિપાદન છે. કેમ કે બધા જીવ એક સરખી યોગ્યતામાં ઊભા નથી. કોઈ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, કોઈ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, અને એમાં પણ એના અસંખ્ય ભેદો છે. એ જ્યાં ઊભો છે ત્યાંથી એને સમજાવવો પડે. એટલે વસ્તુનું સ્વરૂપ તો ત્રણેય કાળે એક સરખું છે, વસ્તુના સ્વરૂપના સિદ્ધાંતો પણ ત્રણેય ક્યાં કાળે ક્યારે બદલાતા નથી, અને અધ્યાત્મની શૈલી કરવામાં પણ સિદ્ધાંતને બદલવાનો ક્યાંય હેતુ પણ નથી. ત્યાં સિદ્ધાંતને બદલવાનો હેતુ નથી, પણ ત્યાં ઉપાસના કરવાનો હેતુ છે. સિદ્ધાંત સિદ્ધાંતની જગ્યાએ રહે છે અને ઉપાસના કેમ થાય એ વાત છે. શું એકબીજો એના ઉપરથી વિચાર આવ્યો છે. એટલે શ્રીમદજી એક જગ્યાએ એમ કહે છે કે સત્સંગ પણ સત્પુરુષની આજ્ઞાંકિતપણે ઉપાયસો હોય તો તેને પરમાર્થ સમજાય. નહીતર સત્સંગમાં સિદ્ધાંતો સમજાય પણ પરમાર્થ ન સમજાય. શું કેવું છે અહીંયા ફરીને આપણે હમણાં જે વાત ચાલી ને કે સિદ્ધાંત સિદ્ધાંતની જગ્યાએ છે અને અધ્યાત્મ છે એ એક જીવની ઉપાસના માટેનો પારમાર્થિક ઉપાય છે. તો સિદ્ધાંત સમજાય ને વસ્તુનું સ્વરૂપ સમજાય એટલે પરમાર્થની સિદ્ધિ ન થાય એમ કહે છે. એ પછી એક આગળની વાત છે. તો હવે એમણે સત્પુરુષને મહત્વ આપવું છે અને જોકે કોઈને એ વગર જ્ઞાન થયું નથી ને થવાનું નથી, એ વસ્તુ પણ એક સિદ્ધાંતિક વિષય છે એટલે એનું મહત્વ સમજાવવા માટે એમ કહે છે કે જેણે આજ્ઞાંકિતપણે સત્સંગને ઉપાસ્યો છે એને પરમાર્થ સમજાય છે. એટલે સત્સંગ કરે માટે એને પરમાર્થ સમજાય એમ નથી, પણ આજ્ઞાંકિતપણે સત્સંગ કરે એને પરમાર્થ સમજાય એમ કહે છે. ઠીક, કેવો વિષય લીધો છે. હે, એમાં શું છે કે આજ્ઞાંકિતપણાની અંદર દર્શનનું જે ઘટે છે ત્યારે એને જ્ઞાનમાં નિર્મળતા આવે છે. શું? અને જ્ઞાનમાં નિર્મળતા આવે ત્યારે એને પરમાર્થ સમજાય ને. સિદ્ધાંત સમજવામાં તો પરલક્ષી જ્ઞાન પણ સિદ્ધાંત સમજી શકે, પણ જે પાત્રતા કહો કે નિર્મળતા કહો જ્ઞાનની એ કાંઈ પરલક્ષી જ્ઞાનનો વિષય નથી કે એને એમને સમજાઈ જાય જેમ સિદ્ધાંત સમજાય છે એવી રીતે. શું અનંત કાળમાં ભાઈ આવી ભૂલ રહી ગઈ છે. જ્યારે ગુરુદેવના દેહાંત પછી એક સિદ્ધાંત વિરુદ્ધ અપસિદ્ધાંતનું નિરૂપણ ચાલુ થયું કે સમ્યક દ્રષ્ટિને વંદન આદિ ન કરાય ત્યારે બહુ મોટી ચોટ લાગેલી એમને કે અરે રે જીવ આ જગ્યાએ તો ભૂલ્યો છે, બધી વખતે ભૂલ્યો છે આ જગ્યાએ અનંત કાળમાં બધી વખતે સત્સમાગમમાં આવ્યો છે તો આજ્ઞાંકિત પણ કર્યું નથી, હવે તો વંદન કરવાની ઉડાડવાની વાત છે. તો દશા શું થાય, મરી જાય તો બધા ક્યાંને ક્યાં વ્યા જાય, ઊંધા બહુ દૂર વ્યા જાય, એવી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય. હા, એ બધું લાગુ પડે છે, એ બધું લાગુ પડે છે ભાઈ. આજ્ઞાંકિતપણામાં તો ઓછું આજ્ઞાંકિતપણું પણ લાગુ પડે છે. બોલો તો એકદમ વિરુદ્ધની વાત છે, એ તો અભક્તિની જ વાત છે, એટલે તો ઘણી ખરાબ વાત છે. પણ જે ઓછપ છે એ પણ એ જ દશા લાવે છે. શું? પરમેશ્વર બુદ્ધિ થી જેટલું ઓછું રહીએ એટલી ઓછું છે. ઓલું તો એ તો ભાસ છે સીધો. શું? હજાર હજાર નથી ગમતી, એક નથી ગમતી એમ નહીં, હજારે હજાર નથી ગમતી. ચારસો ને 72 નંબરનો પત્ર છે. સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય કે સ્પષ્ટપણે કહેવાય હોય, ગુરુદેવે સિદ્ધાંતો બહુ સ્પષ્ટ કર્યા અને બુદ્ધિવાળા માણસોએ સ્પષ્ટપણે સમજ્યા પણ બીજાને સમજાવી દે એટલી સ્પષ્ટતા પોતાને થઈ ગઈ. બરાબર. પાનું 385. સત્પુરુષની વાણી ગમે તેટલી સ્પષ્ટપણે વ્યક્ત થઈ હોય, લખાણી હોય કે કહેવાણી હોય, તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને સમજાતો નથી. સમજાવવું દુર્લભ છે. એનો પરમાર્થ ન સમજાય. જો શબ્દાર્થ સમજાય, ભાવાર્થ સમજાય, એનો નયાર્થ સમજાય, મતાર્થ સમજાય, એક પરમાર્થ જ ન સમજાય, બાકી બધું સમજાય. કેમ કે બધું ઘરમાં આવી શકે. અમે તો એમ ધારીએ છીએ, આગળ લખે છે, અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોત તો પણ ઘણું કરીને સમજાતું નથી અથવા વિપરીત સમજાય છે. આવું પણ બને છે. એટલે હવે આજ્ઞાંકિત પણ શું કરવા દીધું અહીંયા, કે અનકન્ડિશનલ સરેન્ડર કરવો જોઈએ. મારી કોઈ શરત નહીં, મને ન બેસે તે મારો દોષ, મને ન બેસે તે મારો દોષ ને મારો મોટો દોષ કે મેં એવા કયા ઊંધા લાકડા નાખ્યા કે મને બેસતું નથી. આમ આવવું જોઈએ. માટે કોઈ રીતે પણ પશ્ચાતાપ કરીને સમજવું જોઈએ કે મારો અપરાધ કોઈ એવો થયો છે કે આ વાત મારી બુદ્ધિ સ્વીકારતી નથી, માટે એનો મારે પશ્ચાતાપ કરવો જરૂરી છે, નહીતર મને સમજાશે. દર્શનનો ઘટક કપાય નહીં, આજ્ઞાંકિત પણ પૂરેપૂરું ન આવે ત્યાં સુધી જે હદે દર્શનમો ઘટીને જ્ઞાનની નિર્મળતા થાય અને પછી પરમાર્થ સમજાય, એ આખો વૈજ્ઞાનિક તબક્કો છે એનો. એટલે સત્સંગમાં આ એક શરત નાખી છે એમણે. શું? જેમ સરળતાએ સત્સંગ કરવો એમ આ અજ્ઞાનકિતપણે સત્સંગ કરવો, આ પણ બે મુખ્ય શરત છે સત્સંગનો. શું? વિચારીએ, એવો સિદ્ધાંત સમજાવવો એક વાત છે ને પરમાર્થ સમજાવવો તે બીજી વાત છે. એની યોગ્યતા જુદી છે. સિદ્ધાંત સમજવાની યોગ્યતા જુદી છે અને પરમાર્થ સમજવાની યોગ્યતા જુદી છે. માટે સિદ્ધાંત જ્ઞાન થી પણ કોઈ બીજી વાત બાકી રહે છે કરવાની, સિદ્ધાંત જ્ઞાન સમજમાં આવતું હોય તો પણ કોઈ બીજી વાત બાકી રહે છે અને એ બાકી ન રહે એટલા માટે શ્રીમદ જેમ કીધું પેલા ઉપદેશ બોધ તને પરિણામ આવતો પછી સિદ્ધાંત બોધમાં આવજે. એમણે પાણી પેલા પાળ બાંધી, કેમ કે સિદ્ધાંત બોધમાં શુષ્કતા થવીને બીજા દોષ ઘણા, બીજી જોખમ ઘણા છે. શું? પૂદગળ દ્રવ્યના પરિણામ પૂદગળ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય થયું નથી. તે કાંઈ જીવ દ્રવ્ય ક્યારે પૂદગળ ક્યારે જીવ દ્રવ્ય થયું નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મનો કરતા પૂદગળ છે અને વસ્તુ પણ પૂદગળ જ છે, એ દ્રવ્યાંતર નથી.
હજી તો લોકોને થાય જડકા એની મેળે કામ કરે, જીવ નો હોય ને જડકા એની મેળે કામ કરે કે હા જડ એની મેળે કામ કરે. તમામ જળ પરમાણુઓ, જગતના સમસ્ત જળ પરમાણુઓ પોતાની મેળે પ્રતિ સમય કામ કરી જ રહ્યા છે. કામ કરવામાં કોઈ ક્યારે નવરું રહેતું નથી. એક સમય પણ કોઈ કોઈ પરમાણુ નવરું નથી કે એને પોતાનું કાર્ય ન કર્યું હોય. કાર્ય કરવાનું ચાલુ જ છે, એટલે કાંઈ એને જીવ નથી થઈ જતું એ, અને જીવ કાંઈ જળ નથી થતો. શરીરને જ હું માને છે, નહીં તો શરીરને જ જીવ માને છે. હું આવ્યો, શરીર આવવા યોગ્ય ન હોય તો તારી ઈચ્છા કામ આવે નહીં. આવવા યોગ્ય હતું ને તારી ઈચ્છા કામ આવે, એટલે તું લાગી પડે છો. એટલે તો કહ્યું કે સંસારના પદાર્થો ઈચ્છા પ્રમાણે મળ્યા કરે ત્યારે આ જીવને ખરી વાત સૂજે એવું નથી, પણ જ્યારે ધાર્યું ન થાય ત્યારે એમ થાય કે કાંઈક વસ્તુ સ્થિતિ બીજી લાગે છે, કાંઈક વસ્તુ સ્થિતિ કાંઈક બીજી રીતે હોવા યોગ્ય છે. કેમ મારું ધાર્યું થતું નથી? ધાર્યું થયું ત્યારે પણ તું કરી શકતો નહોતો, નથી ધાર્યું થયું ત્યારે પણ તું કરી શકતો નથી, વાત નક્કી છે. કેવી વાત પત્રોની અંદર નાખી છે એમને. હે, બહુ કિંમતી વાતો નાખી છે. હવે કે તમારે શાસ્ત્ર ન કહેવું એને, હવે કેમ ગળે ઉતરે આપણને? તમે એને શાસ્ત્ર તરીકે થાપો છો તો આપણને ગળે કેવી રીતે ઉતરે કોઈની વાત? હે, ગોળ ખાતા હોય એને એમ કે નહીં તમે ગોળ નથી ખાતો, માટી કે ધૂળ ખાતી છે કે ગળે ઉતરે? ગોળ જ છે પછી તમે માટી એને કહો કેમ કામ આવે? એવી વાત છે. આત્મકલ્યાણની વાતો હોય એ વાતો બધી નમસ્કાર કરવા યોગ્ય નથી, તો એનું મૂલ્ય કેવી રીતે તમે કરશો? આત્માનું જેમાં જન્મ મરણનો નાશ થાય એવી વાતો હોય એનું મૂલ્ય બીજી કઈ રીતે તમે કરશો? નમસ્કાર કરવા સિવાય બીજું કેવી રીતે તમે એનું મૂલ્ય કરી શકો? હે, એ સોના ચાંદીથી એનું મૂલ્ય થાય એવું છે? હે,
એ 56 થયો, 57 અજ્ઞાન તસ્તુ સત્રોણ સત્રુણા વ્યવહારકારી જ્ઞાન સ્વયં કિલ્લ ભવન્નપી રજ્યતે યહ પીત્વા દધિક્ષુ મધુરામ રસાતિ ગૃધ્યા ગામ દોગ્ધિ દુગ્ધમ એવ નુનમસો રસાલમ. અર્થ, યહ અજ્ઞાનતઃ તુ રજ્યતે, જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાદ્રષ્ટિથી જ કર્મની વિચિત્રતામાં પોતાપણો જાણીને રંજાયમાન થાય છે. આ ઘરે પ્રસંગો આવે છે ને, દીકરાના લગ્ન આવે, દીકરીના લગ્ન આવે, અથવા માણસને કોઈ પણ અનુકૂળતાના પ્રસંગોમાં કરે છે ને ઉત્સાહ, મકાન બનાવે, દુકાન કરે, બીજું કરે, ત્યારે રાજી રાજી થાય છે ને, રંજાયમાન થાય છે. એનો અર્થ શું થાય છે? રાજી રાજી થાય છે. ત્યારે અહીંયા એમ કે છે કે એક તો તું તારું અકલ્યાણ કરીને રાજી થાય પાછો, એ વખતે શું કરે છે જીવ, શું કરે છે એ વખતે પોતાનું અકલ્યાણ કરે છે અને પાછો રાજી થાય છે, પગ ઉપર કુવાડો મારીને રાજી થાય પાછો, એના જેવી વાત છે આ. એટલા માટે એને અજ્ઞાન કીધું કે પોતાને નુકસાન કરે, પોતાને દુઃખદાયક એવા કર્મ બાંધે અને પાછો રાજી થાય. એટલે તો 15મે વર્ષે કહ્યું એમણે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એમાં રાચી કાં રહો એમ કે છે. શું આ બધું વિધું એમાં ભવ તો ટળ્યો નહીં પણ ભવ વૃદ્ધિ થઈ અને એમાં રાચી કાં રહો, તમે રાચો છો શું કરવા એમાં એમ કે છે. આવું છે મિથ્યા દ્રષ્ટિ જીવ, કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ જીવ બધા એની આ હાલત છે એમ કે છે. મિથ્યા દ્રષ્ટિને કારણે કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંજાયમાન થાય છે. કર્મની વિચિત્રતામાં અનુકૂળ સંયોગો મળ્યા, આટલું તો હરખું ઉતર્યું, આટલું તો સારું થયું, આ તો મળ્યું, આમ તો થયું, આમ તો થઈ ગયું, આટલું કામ તો પતી ગયું, એ બધા કર્મની વિચિત્રતામાં રંજાયમાન થવાની વાત છે અને મિથ્યા દ્રષ્ટિને દ્રઢ કરવાની વાત છે. મિથ્યાને દ્રઢ કરવાની વાત છે. પગલે પગલે કેવી રીતે જીવ મિથ્યાને દ્રઢ કરે છે, એક તો અપેક્ષા બુદ્ધિ અભિપ્રાયથી જ અપેક્ષામાં ઊભો હોય, કામ થયા પહેલાં જ થાય તો સારું, થાય તો સારું, થાય તો સારું, થાય તો સારું હોય એમાં થઈ જાય, પછી કેવો રસ પડે, સરખાઈનું બંધન થાય ત્યાં, કેવું સરખાઈના ચીકણા પરિણામ થઈ જાય, ભલે ક્ષણ પૂરતા થાય પણ બહુ ભયંકર થાય. જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે મિથ્યા દ્રષ્ટિથી જ કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંજાયમાન થાય છે. તે જીવ કેવો છે કે ઘાસ સહિત આહાર કરે છે. શું માથેનો દ્રષ્ટાંત છે ને એ આ જગ્યાએ આપેલું છે, ઘાસ સહિત એ આહાર કરે છે, લાડવા અને ઘાસ ભેગા ખાય છે. ભાવાર્થમાં એ વાત લીધી છે, ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્ન અને ઘાસ મળેલા જ, અન્ન એટલે લાડવા લઈ લેવાયા, ચૂરમાના લાડવા ઘાસના પૂળામાં નાખી અને ખાય એટલે ઘાસનો સ્વાદ આવે અને ચૂરમાનો સ્વાદ આવે નહીં, કેમ ઘાસનો પૂળો મોટો હોય, લાડવા તો ચાર લાડવા એમાં કંઈ દેખાય નહીં, જુદા ખાય તો એને સ્વાદે આવે, એમાં નાખીને એમ જ્ઞાનનો અનુભવ છે રાગ સાથે, પણ રાગ એટલો વ્યાપેલો છે તીવ્ર થઈને આવિર્ભૂત થઈને કે એટલા રાગનો સ્વાદ લે છે, જ્ઞાનનો સ્વાદ લેતો નથી. આમ છે રાગમાં મૂપણું થઈને એટલો વ્યાપક ભાવે રાગમાં પરિણમે છે, જ્ઞાન છે એ અંદર ચવાઈ જાય છે, જ્ઞાન વેદાતું હોવા છતાં પણ એને તો રાગનો જ સ્વાદ આવે છે, જ્ઞાનનો સ્વાદ આવતો નથી. એમ છે જેમ હાથી અન્ન ઘાસ મળેલા જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, એને વિવેક નથી એટલે વિવેક કરતો નથી એમ કહેવામાં આવે છે. એમ આયા એમ કહે છે કે ભાઈ તારામાં જે જ્ઞાનની ધારા છે, કેટલા જીવો મરી જાય ખબર છે, ચોમાસું ગયું ને એટલે હવામાં જીવો બહુ થાય, અત્યારે મૃત્યુમાં થાય છે, અવાજથી મરી જાય ને, ધુમાડાથી મરી જાય ને, વાસથી મરી જાય, રાજી થાય. ગોઠવનાર એમ ગોઠવ્યું છે કે આ બધા જીવો રોગ કરે છે ને, માટે તમારી તંદુરસ્તી સુધારવી હોય તો ફટાકડા ફોડો. એની તંદુરસ્તી તો સુધરવાની છે, છૂટ છે. ગમે તો ઇન્ડિવિજ્યુઅલ માંદા તો પડવાના છે ને, કઈ સામૂહિક કોઈ માંદા પડે છે? અને એ તો પૂર્વ ને સાતા અસાતા નું કારણ છે. અહીંયા વાસ આવી ને, આ વાસમાં આ ધીમા તો મરી જાય ધુમાડામાં. તીવ્ર પાપ બાંધે અને રાજી પાછા ખાય, આ દશા છે. આપણે અત્યાર સુધી એમ જ કર્યું હતું. એનો ઇતિહાસ નથી, ઇતિહાસ તો બધો આપણો છે. આ તો ગુરુદેવની કૃપા છે કે આ બધું સમજવા મળ્યું. બાકી તો આ દશા છે જીવની. અંદર જ્ઞાનની ધારા ચાલે છે એ પવિત્ર આત્મભાવ છે. શું? અને રાગ છે તે અન્ય ભાવ છે, અપવિત્ર અને મલિન ભાવ છે. શું? હવે તું કહે છે કે મળની હારે હારે ક્યાં તું આ પવિત્રતાને ખાઈ જાશ? તને પવિત્રતાનો સ્વાદ જ ન આવે. આ તો જેમ હાથી તિર્યંજ છે એના જેવી તારી વાત તિર્યંજ જેવી થઈ ગઈ એમ કેવું છે. મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, જીવનો ને કર્મનો વિવેક કરતો નથી. મારે કાંઈ લેવા દેવા નથી, અનુકૂળ ગણાય તો એની સાથે મારે લેવા દેવા નથી, પ્રતિકૂળ ગણાય તો મારે એની સાથે લેવા દેવા નથી. કેમ કે મારા માટે અનુકૂળે નથી ને પ્રતિકૂળે નથી, આમ છે. કેમ કે હું જીવ છું, જડ સંયોગોને કઈ જીવ સ્પર્શે નહીં, સંયોગો જીવને સ્પર્શે નહીં. પણ જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે અને પોતાથી જીવ છે કર્મ ભિન્ન છે એવો વિવેક કરતો નથી. કેવો છે મિથ્યા દ્રષ્ટિ? કે કીલ સ્વયં જ્ઞાનમ ભવન અપી, નિશ્ચયથી સ્વરૂપ માત્રની અપેક્ષાએ તો જોકે જ્ઞાન સ્વરૂપ જ છે, મિથ્યા દ્રષ્ટિ પણ સ્વરૂપની અપેક્ષાએ તો એ પણ જ્ઞાન સ્વરૂપી આત્મા જ છે. વળી કેવો છે? કે આ છે જે વિદ્યમાન જીવ નિશ્ચયથી શ્રીખંડ પીને એમ માને છે કે જાણે ગાયનું દૂધ પીવું છું. ખાય છે શ્રીખંડ પણ ગાયનું દૂધ પીવું છું એમ લાગે છે. શું? કેમ કે આસક્તિ એટલી વધી ગઈ છે. શેનાથી એમ માને છે કે શ્રીખંડમાં મીઠા અને કાટા સ્વાદની અતિશય આસક્તિને કારણે એમ માને છે. ભાવાર્થ આમ છે કે સ્વાદ લંપટ થયો થકો શ્રીખંડ પીએ છે સ્વાદ ભેદ કરતો.